એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના એક એવા અસાધારણ વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેમણે પોતાના તર્ક અને નૈતિક હિંમતથી દુનિયા પર ઊંડી છાપ છોડી.
હા, આપણે વાત કરી રહ્યા છીએ બર્ટ્રેન્ડ રસેલની, અને ખાસ તો એ સી ગ્રેલિંગે તેમના પર જે પુસ્તક લખ્યું છે રસેલ, તેની ચર્ચા કરીશું.
બરાબર. એક એવા ચિંતક જેમણે માત્ર ફિલોસોફીના ઊંટા પ્રશ્નો પર જ નહીં પણ સમાજ, રાજકારણ, યુદ્ધ, શાંતિ જેવા મુદ્દા ઉપર પણ એટલી જ નિડરતાથી અને તાર્કિક રીતે વિચાર્યું.
અને એટલે જ આ ચર્ચા આજે પણ મહત્વની છે, ખરું ને? કારણ કે રસેલનું જીવન એમ એ ખાલી ભૂતકાળ નથી, એ તો તર્કને વળગી રહેવાનું, સત્ય માટે લડવાનું અને સત્તા સામે અવાજ ઉઠાવવાનું એમ કહી શકાય કે એક ઉદાહરણ છે.
હા, ખાસ કરીને આજના સમયમાં જ્યાં ચારે તરફ એટલી બધી માહિતી છે, ગૂંચવાડો છે, સાચું શું ખોટું શું એ પારખવું અઘરું બને છે,
ત્યારે રસેલે જે રીતે વિચારવાની પદ્ધતિ આપી, જે રીતે નૈતિક હિંમત બતાવી, એ કદાચ આપણને દિશા આપી શકે. એમની આખી જિંદગી એ શોધ હતી કે એક વ્યક્તિ તરીકે સમાજમાં આપણી ભૂમિકા શું, આપણો રોલ શું, અને માનવતા માટે આપણું અંતિમ લક્ષ્ય, આપણો ગોલ શું હોવો જોઈએ.
બરાબર કહ્યું. અને આ પુસ્તકના લેખક એસી ગ્રેનિંગ એ પણ નોંધપાત્ર વ્યક્તિ છે. બ્રિટનના ખૂબ જ જાણીતા સમકાલીન દાર્શનિક અને જાહેર બુદ્ધિજીવી.
હા, ફિલોસોફીના પ્રોફેસર છે, ન્યૂ કોલેજ ઓફ હ્યુમેનિટીઝના સ્થાપક પણ છે. એમનું કામ ઘણું મોટું છે.
અને ગ્રેલિંગ રસેલ વિશે લખવા માટે યોગ્ય કેમ ગણાય? મતલબ એમની શું ખાસિયત છે?
જુઓ, એક તો એમની પોતાની જે ફિલોસોફીની પકડ છે, જ્ઞાનમીમાંસા, તત્વમીમાંસા, એ બધા ક્ષેત્રોમાં જ્યાં રસેલે પોતે ઘણું કામ કર્યું છે. બીજું, એ વિશ્લેષણાત્મક દર્શન, એનાલિટિક ફિલોસોફી પરંપરાના ઊંડા જાણકાર છે,
જે પરંપરા શરૂ કરવામાં રસેલનો મોટો હાથ હતો.
બિલકુલ. અને ત્રીજી વાત જે મને લાગે છે કે બહુ મહત્વની છે, ગ્રેલિંગ પોતે પણ એક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ છે. એટલે એ રસેલના માત્ર દાર્શનિક વિચારો જ નહીં પણ એમની જે સામાજિક સક્રિયતા હતી, સમાજ પ્રત્યેની એમની જે ભૂમિકા હતી, એને વધુ સારી રીતે સમજી શકે છે.
અને એમની લખવાની શૈલી પણ ગહન વિચારોને સરળ બનાવે છે, નહીં?
હા, એ પણ એક મોટો પ્લસ પોઈન્ટ છે. એટલે આ પુસ્તક માત્ર વિદ્વાનો માટે નથી, સામાન્ય વાચક પણ એને માણી શકે છે.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? ગ્રેલિંગ રસેલના જીવન અને કાર્યને કઈ રીતે જુએ છે?
ગ્રેલિંગ કહે છે કે આ પુસ્તક ખાલી જીવનચરિત્ર નથી, એ માત્ર ઘટનાઓ અને તારીખો નથી ગણાવતું, પણ એ બૌદ્ધિક હિંમત અને સતત પોતાની જાતને અને પોતાના વિચારોને કસોટી પર ચડાવતા રહેવાની, જેને એક્ઝામિન્ડ લાઈફ કહીએ, એનો એક અભ્યાસ છે.
એટલે કે રસેલે કેવી રીતે તર્કને પોતાના જીવનના કેન્દ્રમાં રાખ્યો?
બરાબર. પુસ્તકનો મુખ્ય તર્ક એ છે કે રસેલે તર્કને માત્ર એકેડેમિક વિષય ન ગણ્યો, એમણે એને જીવનના દરેક પાસા પર લાગુ કર્યો. પછી એ ગણિતના અત્યંત અઘરા સિદ્ધાંતો હોય કે
પછી યુદ્ધ કેમ થાય છે એવા પ્રશ્નો હોય.
હા, શિક્ષણ કેવું હોવું જોઈએ, સમાજમાં અન્યાય કેમ છે, આ બધા પર એમણે તર્કથી વિચાર્યું. રસેલે પોતાના જીવનથી દેખાડ્યું કે સાચું જ્ઞાન એ જ છે જેનો ઉપયોગ સમાજના ભલા માટે થાય. એમનો રોલ ખાલી જ્ઞાન મેળવવાનો નહોતો, પણ એ જ જ્ઞાનથી માનવ દુઃખ ઓછું કરવાનો ગોલ પણ હતો.
એટલે આ પુસ્તક આપણને રસેલની એક લાંબી અને કહેવાય ને કે ઉતાર ચઢાવવાળી યાત્રા પર લઈ જાય છે.
હા,
એમના બાળપણથી શરૂ કરીને.
હા, એમનો કુલીન પરિવારમાં જન્મ, પણ નાનપણમાં જ અનાથ થવું, પછી કેમ્બ્રિજમાં એમનો બૌદ્ધિક વિકાસ, વ્હાઇટ હેડ સાથે મળીને પેલું મોટું કામ પ્રિન્સિપિયા મેથેમેટિકા,
અને પછી પેલો મોટો વળાંક પ્રથમ વિશ્વયુદ્ધનો વિરોધ,
હા,
જેના કારણે જેલ જવું પડ્યું, નોકરી ગુમાવવી પડી.
બરાબર.
ત્યાંથી લઈને શિક્ષણમાં એમના પ્રયોગો અને છેક છેલ્લા શ્વાસ સુધી પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે લડતા રહ્યા. ગ્રેલિંગ આ બધા તબક્કાઓનું વિશ્લેષણ કરે છે અને સમજાવે છે કે રસેલના વિચારો આજે પણ કેમ મહત્વના છે.
પુસ્તકનો વ્યાપ પણ ઘણો મોટો લાગે છે, મતલબ એમાં ટેકનિકલ વાતો પણ છે અને સામાજિક મુદ્દાઓ પણ. ચોક્કસ. એમાં રસેલના તર્કશાસ્ત્ર અને ગણિતમાં જે પ્રદાન છે એની ચર્ચા છે, તો સાથે જ જ્ઞાન, સત્ય, માન્યતા વિશેના એમના જે વિચારો હતા એની સરળ સમજૂતી પણ છે. એમના સામાજિક રાજકીય દર્શન, શિક્ષણ વિશેના મંતવ્યો, સત્તાનું વિશ્લેષણ, શાંતિ માટેની એમની લડત, આ બધું જ ગ્રેલિંગે આવરી લીધું છે.
એટલે રસેલને એક સંપૂર્ણ વ્યક્તિત્વ તરીકે રજૂ કરવાનો પ્રયાસ છે.
હા, એક એવા વિચારક તરીકે જેમણે પોતાની ભૂમિકા સતત વિકસાવી અને માનવ કલ્યાણના લક્ષ્યને ક્યારેય છોડ્યો નહીં.
ચાલો થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એમના પ્રારંભિક જીવન અને બૌદ્ધિક ઘડતરથી. આ પાયો કેવી રીતે નખાયો?
રસેલનો જન્મ તો એક ઉચ્ચ રાજકીય રીતે પ્રભાવશાળી પરિવારમાં થયેલો, પણ નાનપણમાં જ માતા પિતા ગુમાવ્યા એટલે એમનો ઉછેર દાદીમાના હાથ નીચે થયો. ગ્રેલિંગ કહે છે કે બે વસ્તુએ નાનપણથી જ એમના પર અસર કરી. એક, ધર્મ પ્રત્યે શંકા, અને બીજું, ગણિત પ્રત્યેનો જબરદસ્ત લગાવ. ગણિતમાં એમને જે તર્કની સ્પષ્ટતા અને નિશ્ચિતતા દેખાય એ એમને ધાર્મિક માન્યતાઓમાં ન મળી, અને આ જ એમ કહી શકાય કે એમના આખા જીવનની સંશયાત્મક વિચારસરણી અને તર્ક આધારિત સત્યની શોધનો પાયો બન્યો.
અને પછી આવ્યો કેમ્બ્રિજ યુનિવર્સિટીનો સમય. ત્યાં શું થયું?
શરૂઆતમાં તો એ સમયના પ્રચલિત બ્રિટિશ આદર્શવાદથી પ્રભાવિત થયા, પણ જલ્દી જ એમને લાગ્યું કે આ બધું બહુ અસ્પષ્ટ છે, અતાર્કિક છે, એટલે એમણે જીઈ મૂર જેવા મિત્રો સાથે મળીને એની સામે બળવો કર્યો.
એટલે એમણે સ્પષ્ટતા, તાર્કિક કઠોરતા પર ભાર મૂક્યો.
હા, અને વાસ્તવિક દુનિયા સાથે જોડાયેલી ફિલોસોફી તરફ વળ્યા. ગ્રેલિંગ આને એક મોટી બૌદ્ધિક ક્રાંતિ ગણે છે, જેણે એંગ્લો અમેરિકન ફિલોસોફીમાં વિશ્લેષણાત્મક દર્શનનો પાયો નાખ્યો.
આ પછી જેમણે પેલું મોટું કામ હાથમાં લીધું, પ્રિન્સિપિયા મેથેમેટિકા.
બરાબર, આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડ સાથે મળીને. આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નહોતો. એમનો ધ્યેય હતો આખા ગણિતશાસ્ત્રને શુદ્ધ તર્કના આધારે ફરીથી રચવાનો. એ સાબિત કરવા માંગતા હતા કે ગણિત એ તર્કશાસ્ત્રનો જ એક ભાગ છે.
પણ પછી એમાં જ પેલી સમસ્યા આવી, નહીં? રસેલ્સ પેરાડોક્સ.
હા, એ જ તો વક્રતા છે. 1901માં આ જ કામ કરતા કરતા રસેલે પોતે જ એક એવી તાર્કિક સમસ્યા શોધી કાઢી જેણે ગણિત અને તર્કના પાયા હચમચાવી દીધા. રસેલનો વિરોધાભાસ.
કલ્પના કરો, જે માણસ ગણિત માટે મજબૂત તાર્કિક પાયો બનાવવા નીકળ્યો એને જે પાયામાં તિરાડ મળી,
અને એનાથી ગણિતની નિશ્ચિતતા પર એક મોટો સવાર ઊભો થઈ ગયો. પણ રસેલ એમ હાર માને એવા નહોતા. આ પડકારને પહોંચી વળવા એમણે થિયરી ઓફ ટાઇપ્સ, થિયરી ઓફ ડિસ્ક્રિપ્શન્સ જેવા જટિલ સિદ્ધાંતો વિકસાવ્યા.
ગ્રીલિંગ સમજાવે છે કે આ ખાલી ટેકનિકલ ઉકેલ નહોતો.
ના, બિલકુલ નહીં. આ તો વાસ્તવિકતા શું છે, આપણે એને ભાષા અને તર્કથી કેવી રીતે જાણી શકીએ, એ વિશેની રસેલની ઊંડી ફિલોસોફી હતી. નિશ્ચિતતાની શોધ એમનો ગોલ હતો, અને આ સિદ્ધાંતો એ દિશામાં એમની ભૂમિકા ભજવી રહ્યા હતા.
પણ રસેલ ખાલી પુસ્તકોમાં જ રચ્ચાકચ્ચા ન રહ્યા. પહેલું વિશ્વયુદ્ધ આવ્યું અને બધું બદલાઈ ગયું.
હા, એ એમના જીવનનો બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. યુદ્ધની જે અતાર્કિકતા હતી, જે ક્રૂરતા હતી, એ જોઈને ચૂપ ન રહી શક્યા. એકદમ અડગ શાંતિવાદી બન્યા અને જાહેરમાં યુદ્ધનો વિરોધ કરવા લાગ્યા.
અને એની ભારે કિંમત ચૂકવણી પડી.
બહુ જ. પ્રતિષ્ઠિત ટ્રિનિટી કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા. યુદ્ધ વિરોધી લખાણો માટે જેલમાં પણ જવું પડ્યું. ગ્રેલિંગ કહે છે કે આ અનુભવોએ રસેલને એક શૈક્ષણિક ફિલોસોફરમાંથી જાહેર બુદ્ધિજીવી બનાવ્યા. એમની તર્ક પ્રત્યેની નિષ્ઠા હવે સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ પ્રગટ થઈ. એમનો રોલ બદલાયો, વિસ્તાર પામ્યો.
અને આ સિદ્ધાંતોને વળગી રહેવાની એમની વાત યુદ્ધ પછી પણ ચાલુ રહી. એમણે રશિયાની મુલાકાત લીધી હતી ને?
હા, ક્રાંતિ પછી. શરૂઆતમાં બોલ્શેવિક ક્રાંતિના આદર્શોથી પ્રભાવિત હતા, પણ ત્યાં જઈને જે હકીકત જોઈ, હિંસા, દમન, વિચાર સ્વાતંત્ર્યનો અભાવ, એનાથી એમનો મોહભંગ થયો.
અને એમણે એની ટીકા પણ કરી,
ખુલ્લેઆમ ટીકા કરી. આ બતાવે છે કે રસેલ કોઈ એક વિચારધારાના બંધનમાં નહોતા. સત્ય અને માનવતા એમના માટે સૌથી ઉપર હતા, ભલે પછી એ કોઈને ગમે કે ન ગમે.
પુસ્તક એમના અંગત જીવન અને શિક્ષણના વિચારો પર પણ પ્રકાશ પાડે છે.
હા, ગ્રેલિંગ એમના લગ્નો, સંબંધો, જાતીયતા વિશેના બિનપરંપરાગત વિચારોની ચર્ચા નિખાલસતાથી કરે છે, પણ એનો હેતુ ગોસિપ કરવાનો નથી. એ દર્શાવે છે કે આ બધું એમના સ્વતંત્રતા, માનવ સ્વભાવ અને સામાજિક રૂઢિઓ વિશેના ચિંતન સાથે જોડાયેલું હતું.
અને શિક્ષણ વિશે તો એમના વિચારો ખરેખર ક્રાંતિકારી હતા.
ખૂબ જ. એ સમયની જે ઘોખણપટ્ટીવાળી સત્તાવાદી શિક્ષણ પદ્ધતિ હતી એના એ સખત વિરોધી હતા. એ માનતા હતા કે શિક્ષણનો હેતુ બાળકમાં જિજ્ઞાસા જગાવવાનો, ક્રિટિકલ થિંકિંગ વિકસાવવાનો અને નૈતિક સ્વતંત્રતા આપવાનો હોવો જોઈએ.
અને એમણે ખાલી વાતો ન કરી, સ્કૂલ પણ શરૂ કરી હતી.
બરાબર. પોતાની બીજી પત્ની ડોરા રસેલ સાથે મળીને બીકન હિલ સ્કૂલ, જ્યાં આ સિદ્ધાંતોને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો.
અને જીવનના છેલ્લા તબક્કામાં એમની રાજકીય સક્રિયતા વધુ તેજ બની.
હા, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી પરમાણુ શસ્ત્રોનો ભય દુનિયા પર છવાયો ત્યારે રસેલ પરમાણુ નિશસ્ત્રીકરણ માટે એક વૈશ્વિક અવાજ બન્યા. એમણે CND કેમ્પેઇન ફોર ન્યુક્લિયર ડિસઆર્મમેન્ટ જેવી ઝુંબાશો ચલાવી બર્ટ્રેન્ડ રસેલ પીસ ફાઉન્ડેશનની સ્થાપના કરી.
90 વર્ષની ઉંમરે પણ ધરણા પર બેસતા અને ધરપકડ વહોળતા.
વિચારો, વિયેતનામ યુદ્ધનો પણ એમણે ઉગ્ર વિરોધ કર્યો. અમેરિકાના યુદ્ધ અપરાધોની તપાસ માટે એક સ્વતંત્ર ટ્રિબ્યુનલ પણ બનાવ્યું. ગ્રેલિંગ બતાવે છે કે આ બધું એમના દાર્શનિક વિચારોથી અલગ નહોતું. એ એમના તર્ક અને માનવ કરુણાનું જ વિસ્તરણ હતું. આ એમની અંતિમ ભૂમિકા હતી, જે એમના જીવનભરના લક્ષ્ય શાંતિ અને માનવ કલ્યાણ માટે હતી.
આખી વાત સાંભળ્યા પછી કેટલાક મુખ્ય સંદેશાઓ સ્પષ્ટ થાય છે. પહેલું તો એ કે જ્ઞાન અને કર્મ, એટલે કે વિચાર અને કાર્ય, અલગ નથી.
બિલકુલ. રસેલે બતાવ્યું કે ફિલોસોફી એ ખાલી વિચારવાનો વિષય નથી, સાચું જ્ઞાન તમને કંઈક કરવા પ્રેરે છે. એમણે પોતાના તર્કનો ઉપયોગ ખાલી ગણિત ઉકેલવા ન કર્યો, પણ યુદ્ધ, અન્યાય, અજ્ઞાનતા સામે લડવા પણ કર્યો. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે જે જાણીએ છીએ એનો ઉપયોગ સમાજ માટે કરીએ છીએ
કે પછી એ જ્ઞાન ખાલી આપણા મગજમાં જ રહી જાય છે.
હા.
બીજો મુદ્દો છે તર્કનું મહત્વ. રસેલ માટે કોઈપણ સમસ્યાનો ઉકેલ તર્ક દ્વારા જ આવી શકે.
હા, અલબત્ત. એ જાણતા હતા કે તર્કની મર્યાદા છે, સંપૂર્ણ નિશ્ચિતતા નથી મળવાની. છતાં એમનો વિશ્વાસ હતો કે પૂર્વગ્રહ વગર પુરાવા આધારિત તાર્કિક વિચારસરણી જ આપણને સત્યની સૌથી નજીક લઈ જાય છે. આજના પોસ્ટ ટ્રુથ સમયમાં આ વાત કેટલી જરૂરી છે.
આપણે કોઈ પણ વાત માની લેતા પહેલા વિચારીએ છીએ ખરા, તર્કની કસોટીએ ચકાસીએ છીએ.
બરાબર. ત્રીજો વિચાર છે વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક જવાબદારી વચ્ચેના સંતુલનનો. રસેલ વિચાર સ્વાતંત્ર્યના મોટા હિમાયતી હતા, પણ સાથે એ પણ માનતા હતા કે આપણી સ્વતંત્રતા આપણને સમાજ પ્રત્યેની જવાબદારીમાંથી મુક્ત નથી કરતી.
ગરીબી જેવી સમસ્યાઓ સામે લડવા માટે સાથે મળીને કામ કરવું પડે.
ચોક્કસ. આ એક સતત ચાલતી ખેંચતાણ છે, મારી સ્વતંત્રતા અને મારી સમાજ પ્રત્યેની ફરજ. રસેલનું જીવન આ સંતુલન શોધવાનો પ્રયાસ હતો.
ચોથો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે બૌદ્ધિક લૌચિકતા. રસેલ જડ નહોતા, નવો પુરાવો મળે, નવો અનુભવ થાય તો પોતાના વિચારો બદલવા તૈયાર હતા.
હા, જેમ કે શાંતિવાદ વિશેના એમના વિચારો યુદ્ધના અનુભવો પછી બદલાયા. આ બતાવે છે કે સાચો બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના મતને પકડી નથી રાખતો, પણ સત્યની નજીક જવા સતત પ્રયત્નશીલ રહે છે. આપણે પોતાને પૂછી શકીએ, છેલ્લે ક્યારે આપણે કોઈ પુરાવાના આધારે આપણો મત બદલ્યો હતો?
સારો પ્રશ્ન છે.
અને પાંચમો સંદેશ, જે બૌદ્ધિકો માટે ખાસ છે, એ છે બૌદ્ધિક જવાબદારી. રસેલ માનતા હતા કે જો તમારી પાસે જ્ઞાન છે, સમજ છે, તો તમારી ફરજ છે કે એનો ઉપયોગ સમાજના ભલા માટે કરો. તમારી બુદ્ધિ એ સમાજની અમાનત છે.
આ સીધું એમના રોલ અને ગોલ સાથે જોડાયેલું છે. શું આપણે આપણી આવડતનો ઉપયોગ ખાલી પોતાના ફાયદા માટે કરીએ છીએ કે કોઈ મોટા ઉદ્દેશ્ય માટે?
બરાબર.
રસેલના લખાણોમાં આવા ઘણા ધારદાર વાક્યો મળે છે. ચાલો થોડા એવા વિચારો જોઈએ જે ગ્રેલિંગના પુસ્તકમાં પણ હશે.
એક બહુ જાણીતું વાક્ય છે, જેનો મતલબ કંઈક આવો છે કે આ દુનિયાની તકલીફ એ છે કે મૂર્ખ લોકો ભયંકર આત્મવિશ્વાસથી ભરેલા હોય છે, જ્યારે બુદ્ધિશાળી લોકો શંકાઓથી. આ ખરેખર તો બૌદ્ધિક નમ્રતાની વાત છે.
હા, જે ખરેખર જાણે છે એને ખબર છે કે હજુ કેટલું જાણવાનું બાકી છે.
જ્યારે અજ્ઞાનીને પોતાના અજ્ઞાનનું જ ભાન નથી હોતું.
બીજો એક સરસ વિચાર, સારું જીવન પ્રેમથી પ્રેરિત અને જ્ઞાન દ્વારા માર્ગદર્શિત હોય છે. કેટલી સંતુલિત વાત.
બરાબર. ખાલી લાગણી નહીં, ખાલી તર્ક નહીં, બંનેનું મિશ્રણ. પ્રેમ દિશા આપે, જ્ઞાન રસ્તો બતાવે.
યુદ્ધ વિશે પણ એમણે કહ્યું હતું કે યુદ્ધ એ નક્કી નથી કરતું કે કોણ સાચું છે, ખાલી એ નક્કી કરે છે કે કોણ બચી ગયું છે.
એકદમ સચોટ. યુદ્ધની અતાર્કિકતા પર સીધો કટાક્ષ. સત્યનો નિર્ણય બંદૂકની ગોળીથી ન થાય.
અને એમની આત્મકથામાંથી પેલું વાક્ય એમના જીવનનો સાર જાણે. ત્રણ જુસ્સા, પ્રેમની ઝંખના, જ્ઞાનની શોધ અને માનવજાતિના દુઃખ પ્રત્યેની અસહ્ય કરુણા.
આ ત્રણ વસ્તુઓ એમના જીવનની ધરી હતી. પ્રેમ, જ્ઞાન અને કરુણા. આ જ એમનો ગોલ હતો.
છેલ્લે પેલી અનિશ્ચિતતાવાળી વાત, પરિભાષિત, ચોક્કસ ખાતરી વગર જીવતા શીખવું, પણ છતાં નિર્ણય લેતા અચકાવવું નહીં, એ જ ફિલોસોફી શીખવે છે.
હા, જીવનમાં ક્યારેય બધી ખાતરી નથી હોતી, પણ તર્કનો ઉપયોગ કરીને આપણે શ્રેષ્ઠ સંભવિત નિર્ણય લઈ શકીએ છીએ. અનિશ્ચિતતામાં જીવવાની કળા.
તો આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય? પહેલું તો ક્રિટિકલ થિંકિંગ.
હા, આજે ચારે બાજુથી જે માહિતી આવે છે એને એમ જ સ્વીકારી ન લેવી. સવાલ પૂછવા, પુરાવા તપાસવા, પેલી રસેલની ટીપોટવાળી દલીલ જેવી વાત.
બીજું, બૌદ્ધિક પ્રામાણિકતા. ભૂલ થાય તો સ્વીકારી લેવી, નવું જાણવા મળે તો મત બદલવો.
ત્રીજું, સમસ્યા ઉકેલવાની એમની રીત. મોટી સમસ્યાને નાના ભાગોમાં તોડીને જોવી. અને ચોથું, સિદ્ધાંતો પર અડગ રહેવું. જે સાચું લાગે એના માટે ઊભા રહેવું, ભલે અઘરું હોય.
મારા માટે આ ચર્ચામાંથી મુખ્ય વાત એ છે કે રસેલે બતાવ્યું કે તીક્ષ્ણ બુદ્ધિ અને ઊંડી માનવતા સાથે રહી શકે છે. તર્ક એ સમાજને સારો બનાવવા માટેનું સાધન છે. એમનું વિચાર અને કાર્યને જોડવાનો જે આગ્રહ હતો એ બહુ મહત્વનો છે.
અને મારા માટે એમની બૌદ્ધિક હિંમત, કોઈના ડર વિના સત્ય બોલવાની અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાની તાકાત. એમનું જીવન શીખવે છે કે અર્થપૂર્ણ જીવન એ છે જ્યાં તમારી માન્યતાઓ અને તમારા કાર્યો એક હોય. એમણે પોતાની ભૂમિકાને સમજ્યા અને એક મોટા લક્ષ્ય માટે જીવ્યા.
એક અંતિમ વિચાર શ્રોતાઓ માટે મૂકીએ. રસેલે કહ્યું કે આપણે નિશ્ચિતતા વગર જીવતા શીખવું પડશે. આજના આ સતત બદલાતા અનિશ્ચિત દુનિયામાં આપણે રસેલની જેમ સ્પષ્ટ વિચાર, નૈતિક હિંમત અને કરુણા સાથે કેવી રીતે જીવી શકીએ, આના પર વિચાર કરવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.